એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે ખરેખર રસપ્રદ છે. એવા ખ્રિસ્તી ગ્રંથો જે શું કહેવાય બાઇબલનો હિસ્સો નથી. આપણે વાત કરીશું પોલ ફોસ્ટરના પુસ્તક ધી એપોક્રિફલ ગોસ્પેલ્સ વિશે.
હા, અને આ વિષય છે ને ખરેખર તો ખૂબ મહત્વનો છે, કારણ કે એ આપણને યાદ અપાવે છે કે ધર્મનો ઇતિહાસ ક્યારેય સીધી રીટી જેવો નથી હોતો.
બરાબર.
આ ગ્રંથો જેમને એપોક્રિફલ કહેવાય છે એ શરૂઆતના ખ્રિસ્તી ધર્મની વિવિધતા બતાવે છે, એટલે કે એ સમયે લોકો ઈસુને કેટલી અલગ અલગ રીતે સમજતા હતા. ઘણીવાર આ ખોવાયેલા ગોસ્પેલ્સની વાતો આમ યુનો સનસનાટી ભરી રીતે રજૂ થાય છે.
હા, એવું સાંભળ્યું છે.
પણ આ પુસ્તક આપણને ઐતિહાસિક પુરાવા સાથે એકદમ શાંતિથી વાત સમજાવે છે.
તો શરૂઆત લેખકથી કરીએ. પોલ ફોસ્ટર કોણ છે અને એમની વાત શા માટે ધ્યાનમાં લેવા જેવી છે?
પોલ ફોસ્ટર એ એડિનબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. નવો કરાર અને શરૂઆતનો ખ્રિસ્તી ધર્મ એ એમના મુખ્ય વિષયો.
અચ્છા.
અને આંતરરાષ્ટ્રીય સ્તરે એમનું નામ છે. પણ એમની ખાસ વાત એ છે કે એમની પકડ ફક્ત બાઇબલના ગ્રંથો પર જ નથી.
ઓકે.
પણ બાઇબલની બહારના જે ગ્રંથો છે, જેને આપણે બિનપ્રમાણભૂત કહીએ, એના પર પણ એમનો ઊંડો અભ્યાસ છે.
એટલે કે બંને બાજુનું ચિત્ર એમની પાસે છે, બાઇબલની અંદરનું અને બહારનું પણ.
બિલકુલ. અને આ જ બાબત છે ને એમને આ વિષય પર લખવા માટે ખૂબ જ યોગ્ય બનાવે છે. એમનો ઈરાદો કોઈ સનસનાટી ફેલાવવાનો નથી, જેમ પેલા ગુપ્ત ઇતિહાસવાળા પુસ્તકોમાં હોય છે.
હા, સમજાયું.
અને એ કોઈ કટ્ટર ધર્મશાસ્ત્રીની જેમ ફક્ત એક જ બાજુની વાત પણ નથી કરતા. એમનો અભિગમ એકદમ ઇતિહાસકાર જેવો છે.
એટલે કે સંતુલિત.
હા, સંતુલિત, પુરાવા પર આધારિત અને સ્પષ્ટ. આ વિષય ઘણીવાર ખોટી માહિતીઓથી શું કહેવાય ઘેરાયેલો હોય છે, પણ ફોસ્ટર બહુ જ વિશ્વાસપાત્ર રીતે વાત મૂકે છે. અને એમની ભાષા પણ આમ તો શૈક્ષણિક છે, પણ સામાન્ય વાચક સમજી શકે એવી છે.
તો આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? શું આ એપોક્રિફલ ગોસ્પેલ્સ ખરેખર નકામા કે ખોટા છે જેવી સામાન્ય માન્યતા હોય છે?
ના, બસ એ જ મુદ્દો ફોસ્ટર ઉઠાવે છે. એમનું કહેવાનો મતલબ એ છે કે આ ગ્રંથોને ફક્ત પાખંડી કે નકલી કહીને ફેંકી દેવા જેવા નથી. હા, એ બાઇબલમાં નથી સમાયા, એ વાત સાચી. પણ એ પોતે અમૂલ્ય ઐતિહાસિક અને શું કહેવાય ધર્મશાસ્ત્રીય દસ્તાવેજ છે.
કઈ રીતે?
એ આપણને બતાવે છે કે ખ્રિસ્તી ધર્મના શરૂઆતના વર્ષોમાં કેટલી બધી જાત જાતની માન્યતાઓ હતી, અલગ અલગ પરંપરાઓ હતી, ઈસુ વિશેની કલ્પનાઓ પણ જુદી જુદી હતી. એ સમયનું ધાર્મિક વિશ્વ કેટલું જીવંત, ધબકતું અને ઘણીવાર અંદરથી મથામણ કરતું હતું એની એક ઝલક આપે છે.
એટલે એમ કહી શકાય કે ભલે આ પુસ્તકો અધિકૃત ન ગણાયા, પણ એ સમયના લોકો શું વિચારતા હતા, એમની શ્રદ્ધા કેવી હતી, એમના મનમાં શું પ્રશ્નો હતા, એ સમજવા માટે આ ગ્રંથો જરૂરી છે.
ચોક્કસ. પુસ્તક એ જ સમજાવે છે કે જુદા જુદા ખ્રિસ્તી સમુદાયો ઈસુને કેવી રીતે જોતા હતા. બાઇબલમાં જે વિગતો નહોતી, જેમ કે ઈસુના બાળપણની વાતો, એના વિશે લોકો શું વિચારતા હતા અને પોતાની સામાજિક કે આધ્યાત્મિક ચિંતાઓ માટે તેઓ કેવી કેવી કથાઓનો ઉપયોગ કરતા હતા.
હા,
ફોસ્ટર આપણને પેલી સાચું વિરુદ્ધ ખોટું ની સાવ સાદી સરખામણીથી આગળ લઈ જાય છે. એ કહે છે કે આ ગ્રંથોને સ્ત્રોત તરીકે જુઓ. પ્રારંભિક ખ્રિસ્તી વિચાર, એમની ભક્તિ, એમની સાહિત્યિક સર્જનાત્મકતા, આ બધું સમજવા માટે.
એટલે મુખ્ય પ્રશ્ન એ થયો કે જે ગોસ્પેલ્સ બાઇબલમાં ન આવ્યા તે પણ આપણને ઇતિહાસ વિશે અને ઈસુના વારસા વિશે કંઈક શીખવી શકે છે?
બરાબર, એ જ મોટો પ્રશ્ન છે.
રસપ્રદ. પુસ્તક આ સમજાવવા માટે કઈ રીતે આગળ વધે છે, શરૂઆત કેવી રીતે કરે છે?
પુસ્તકની શરૂઆત થાય છે એપોક્રિફલ શબ્દથી જ. એનો મૂળ અર્થ હતો છુપાયેલું.
ઓ, છુપાયેલું.
હા, પણ પછી ધીરે ધીરે એનો અર્થ બદલાઈને બિન અધિકૃત અથવા તો શંકાસ્પદ જેવો થઈ ગયો.
અચ્છા.
પછી ફોસ્ટર સમજાવે છે કે બાઇબલના નવા કરારના જે પુસ્તકો છે એની યાદી, જેને કેનન કહે છે, તે કઈ રીતે બની. હવે ઘણા લોકો માને છે કે નિકાયા નામની કોઈ મોટી મીટિંગમાં એક જ દિવસમાં નક્કી થઈ ગયું.
હા, એવું સાંભળ્યું છે.
પણ ફોસ્ટર કહે છે એવું બિલકુલ નથી. એ તો સદીઓ લાંબી, બહુ ધીમી અને જટિલ પ્રક્રિયા હતી. કયા ગ્રંથો વધુ ઉપયોગી છે, કયા વધુ વિશ્વસનીય મનાય છે, કયા વધુ પ્રચલિત છે, આ બધું ધીરે ધીરે નક્કી થતું ગયું. કોઈ એક કમિટીનો નિર્ણય નહોતો.
અને પછી પુસ્તક જુદા જુદા પ્રકારના એપોક્રિફલ ગ્રંથોની વાત કરે છે.
હા, બરોબર. પુસ્તક પછી આપણને જાણે કે એક સફર પર લઈ જાય છે. અલગ અલગ પ્રકારના ગ્રંથોની મુલાકાત કરાવે છે, જેમ કે ઈસુના બાળપણ વિશેની વાતો, એમના કેટલાક ગુપ્ત કહેવાતા ઉપદેશો, એમના જીવનના અંતિમ સમયની વધુ વિગતવાર કથાઓ વગેરે.
અને આ બધા પાછળ ફોસ્ટરનો હેતુ શું છે?
હેતુ સ્પષ્ટ છે. જે સામાન્ય વાચકો છે, વિદ્યાર્થીઓ છે, અથવા તો જે કોઈ પણ આ ખોવાયેલા ગોસ્પેલ્સ વિશે સનસનાટી વગરની પણ ભરોસાપાત્ર માહિતી ઈચ્છે છે, તેમને સાચી સમજ આપવી.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના મુખ્ય વિભાગો જોઈએ. સૌથી પહેલો સવાલ તો એ થાય કે આ ગ્રંથો લખાયા જ શા માટે? ખાસ કરીને ઈસુના બાળપણ વિશેના ગ્રંથો આટલા બધા કેમ બન્યા?
આ બહુ સારો સવાલ છે, અને એનો જવાબ આમ તો સાદો છે. બાઇબલમાં જે મુખ્ય ચાર ગોસ્પેલ્સ છે ને, મેથ્યુ, માર્ક, લૂક અને જ્હોન, એમાં ઈસુના જન્મો અને પછી સીધા લગભગ 30 વર્ષની ઉંમરે એમના જાહેર જીવનની શરૂઆત, વચ્ચે શું થયું, એના વિશે બહુ જ ઓછી, લગભગ નહિવત માહિતી છે.
હા, એ વાત સાચી છે.
એટલે આ એક મોટી ખાલી જગ્યા હતી, અને સ્વાભાવિક છે કે લોકોને જાણવાની જિજ્ઞાસા થાય કે ભાઈ બાળક ઈસુ કેવા હતા, મોટા થતા શું કરતા હતા, એમની માતા મેરીનું જીવન કેવું હતું. આ જિજ્ઞાસા અને શ્રદ્ધા આ બંને ભેગા થયા અને એમાંથી આવી કથાઓનો જન્મ થયો.
આમાં કયા મુખ્ય ગ્રંથોની વાત પુસ્તક કરે છે? મેં પ્રોટો એવેન્જેલિયમ ઓફ જેમ્સ વિશે સાંભળ્યું છે. એ મેરી પર વધુ ધ્યાન આપે છે, ખરું?
હા, તમે બરાબર સાંભળ્યું છે. એ બીજી સદીનો ગ્રંથ છે, અને એનું મુખ્ય કેન્દ્ર ઈસુની માતા મેરી છે. એમાં મેરીના ચમત્કારિક જન્મની વાત છે. એમના માતા પિતા વૃદ્ધ હતા, પછી મંદિરમાં એમનો ઉછેર, અને કેવી રીતે જોસેફ એમના રક્ષક બન્યા, એ બધી વાતો. અને એ ગ્રંથ મેરીના કાયમી કૌમારે પર ખૂબ જ ભાર મૂકે છે. આ ગ્રંથે છે ને પછીના સમયમાં મેરી વિશેના જે ખ્રિસ્તી સિદ્ધાંતો બન્યા અને એમની જે ભક્તિ વિકસી, એના પર બહુ ઊંડો પ્રભાવ પાડ્યો. એ બતાવે છે કે લોકો ફક્ત ઈસુ જ નહીં પણ એમની આસપાસના પાત્રો વિશે પણ વધુ જાણવા ઉત્સુક હતા.
અને પેલો બીજો ગ્રંથ ઇન્ફેન્સી ગોસ્પેલ ઓફ થોમસ, એમાં તો કહે છે કે બાળ ઈસુનું ચિત્રણ જ કંઈક અજીબ છે.
હા, એ ખરેખર શું કહેવાય, ચોંકાવનારો ગ્રંથ છે. એમાં બાળ ઈસુ શક્તિશાળી તો છે જ, પણ સાથે સાથે બહુ જિદ્દી, ગુસ્સાવાળા અને ક્યારેક તો ડરાવણા પણ લાગે.
ડરાવણા કઈ રીતે?
જેમ કે એ માટીના પક્ષીઓ બનાવે અને ફૂંક મારીને એમને જીવતા કરી દે, આવો ચમત્કાર કરે.
વાહ.
પણ બીજી બાજુ રમતમાં કોઈ છોકરો ભૂલથી એમને ખભે અથડાઈ જાય તો ગુસ્સામાં આવીને એને શાપ આપી દે અને પેલો છોકરો ત્યાં જ મરી જાય.
ઓહો, શું વાત કરો છો, આ તો બહુ જ વિચિત્ર લાગે છે.
હા, જોકે પછી એને પાછો જીવતો પણ કરી દે છે, એવું પણ લખ્યું છે. પણ આ ચિત્ર આપણને જે ઈસુની છબીની આદત છે એનાથી બહુ જ અલગ છે.
તો પછી આવું લખવા પાછળનો હેતુ શું હોઈ શકે? આ તો ઈસુની છબી ખરાબ ન કરે.
આ જ મુદ્દો ફોસ્ટર સમજાવે છે. કદાચ આ ગ્રંથ લખનારા એક બહુ ગંભીર ધર્મશાસ્ત્રીય પ્રશ્ન સાથે ઝઝૂમી રહ્યા હતા. પ્રશ્ન એ હતો કે જો ઈસુ જન્મથી જ ભગવાન હતા, એમની પાસે સંપૂર્ણ દૈવી શક્તિ હતી, તો પછી બાળક તરીકે કેવા હશે? શું એમનામાં બાળકો જેવી જીદ, તોફાન, ગુસ્સો એ બધું પણ હશે?
સમજાય છે.
આ ગ્રંથ જાણે કે એક એવા બાળકની કાચી, અણઘડ છબી રજૂ કરે છે જે હજી પોતાની અપાર શક્તિને કાબૂમાં રાખતા શીખી રહ્યો છે. આપણને કદાચ એ પરફેક્ટ ન લાગે, પણ એ સમયના લોકો માટે એ ઈસુના દૈવીય અને માનવીય સ્વભાવ આ બંનેને સમજવાનો એક પ્રયાસ હોઈ શકે છે. એ ચોક્કસપણે આપણને વિચારતા કરી દે છે, ખરું ને?
ખરેખર વિચારતા કરી દેવું છે. હવે વાત કરીએ એવા ગ્રંથોની જે ઈસુના જાહેર જીવન અને એમના ઉપદેશો સાથે જોડાયેલા છે. એમાં પેલું ગોસ્પેલ ઓફ થોમસનું નામ ઘણું સાંભળવા મળે છે.
હા, ગોસ્પેલ ઓફ થોમસ તો 20મી સદીની એક મોટી શોધ ગણાય છે. 1945માં ઇજિપ્તમાં નાગ હમ્માદી નામની જગ્યાએથી મળ્યો.
અચ્છા,
આ કોઈ સળંગ વાર્તા નથી, પણ ઈસુના કહેવાતા 114 ટૂંકા ગૂઢ કથનો, એટલે કે વચનોનો સંગ્રહ છે.
વચનો, બાઇબલ જેવા?
કેટલાક વચનો બાઇબલના ગોસ્પેલ્સમાં જોવા મળે છે એવા જ છે એટલે વિદ્વાનો માને છે કે કદાચ આ કોઈ બહુ જૂની સ્વતંત્ર પરંપરાને સાચવીને રાખે છે.
પણ એમાં અલગ શું છે? શા માટે આટલું ચર્ચાસ્પદ બન્યું?
એમાં ઘણા વચનો એવા છે જે નોસ્ટિક વિચારધારા તરફ ઝુકાવ ધરાવે છે.
નોસ્ટિક એટલે?
નોસ્ટિક એટલે જ્ઞાનમાર્ગી. એમનો મુખ્ય વિચાર એ હતો કે મુક્તિ ફક્ત ઈસુમાં વિશ્વાસ કરવાથી નહીં, પણ એક ખાસ પ્રકારનું ગુપ્ત જ્ઞાન જેને ગ્નોસિસ કહેવાય એ મેળવીને પોતાની અંદર જે ઈશ્વરીય અંશ છે એને ઓળખીને મળે છે.
ઓકે.
જેમ કે ગોસ્પેલ ઓફ થોમસમાં એક વચન છે, ઈશ્વરનું રાજ્ય તમારી અંદર છે અને તમારી બહાર પણ છે. આ પ્રકારની વાતો બાઇબલના મુખ્ય પ્રવાહની વિચારધારાથી ઘણી અલગ પડે છે, અને એ ગોસ્પેલ કોને કહેવાય એની આપણી સમજને જ પડકારે છે.
આ સિવાય બીજા કયા ગ્રંથો આ વિભાગમાં આવે છે?
ફોસ્ટર યહૂદી ખ્રિસ્તી ગોસ્પેલ્સના કેટલાક ટુકડાઓ વિશે પણ વાત કરે છે. આ એવા ગ્રંથો હતા જે શરૂઆતના અમુક ખ્રિસ્તી જૂથોમાં વપરાતા હતા, જેઓ પોતાના યહૂદી મૂળ સાથે મજબૂત રીતે જોડાયેલા હતા. તેઓ ઘણીવાર ઈસુ યહૂદી નિયમોનું પાલન કરતા હતા એ વાત પર ભાર મૂકતા. આ બતાવે છે કે યહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ જે અલગ પડ્યા એ કોઈ એક ઝાટકે નથી થયું, એ લાંબી અને જટિલ પ્રક્રિયા હતી.
અને પેલું ગોસ્પેલ ઓફ પીટર?
હા, પછી આવે છે ગોસ્પેલ ઓફ પીટર.
એમાં શું ખાસ છે?
એ મુખ્યત્વે ઈસુના જીવનના અંતિમ સમય, એમની પકડ, સુનાવણી, મૃત્યુ, જેને પેશન નેરેટિવ કહે છે, એના પર કેન્દ્રિત એક ટુકડો છે. એમાં પણ કેટલીક ચોંકાવનારી વિગતો છે.
જેવી કે?
જેમ કે એ રોમન ગવર્નર જે હતો પોન્ટિયસ પિલાત, એને લગભગ નિર્દોષ જેવો બતાવે છે, અને દોષનો મોટો ભાગ યહૂદી રાજા હેરોદ અને બીજા યહૂદી આગેવાનો પર નાખે છે. પણ સૌથી નાટકીય વાત તો એના પુનરુત્થાનના વર્ણનમાં છે.
શું છે વર્ણનમાં? કંઈક અલગ છે?
અલગ, અરે બહુ જ અલગ. એમાં વર્ણન છે કે બે મોટા કદાવર દેવદૂતો સ્વર્ગમાંથી નીચે ઉતરે છે. કબર પરનો જે મોટો પથ્થર હતો એ આપોઆપ ખસી જાય છે. પછી એ દેવદૂતો ઈસુને ટેકો આપીને કબરની બહાર લાવે છે, અને એમની પાછળ પાછળ પેલો ક્રોસ વધસ્તંભ પોતે ચાલીને આવે છે અને બોલે છે.
શું કહ્યું? બોલતો ક્રોસ? શું વાત કરો છો? આ તો હદ થઈ ગઈ કલ્પનાની.
બરાબર. અને ક્રોસ બોલે છે, પણ શું? એ કહે છે, મેં સૂતેલાઓને, એટલે કે જે મૃત્યુ પામ્યા છે, એમને ઉપદેશ આપ્યો છે.
ગજબ કહેવાય.
ફોસ્ટર સમજાવે છે કે આ પ્રકારનું વર્ણન ઈસુના અત્યંત દૈવી સ્વરૂપ, જેને હાઈ ક્રિસ્ટોલોજી કહેવાય, એના પર ખૂબ ભાર મૂકે છે, અને કદાચ એમાં ડોસેટિક વિચારધારાનો પણ પ્રભાવ હોઈ શકે.
ડોસેટિક એટલે શું?
ડોસેટિઝમ એટલે એવો વિચાર કે ઈસુનું શરીર ફક્ત દેખાવ પૂરતું જ હતું, એ ખરેખર ભૌતિક નહોતું, અને એટલે એમને સાચે જ પીડા નહોતી થઈ. આ બધું બતાવે છે કે શરૂઆતના ખ્રિસ્તીઓ ઈસુના સ્વરૂપ વિશે કેવા કેવા ગહન અને ક્યારેક આપણને વિચિત્ર લાગે એવા વિચારો કરતા હતા.
અદ્ભુત. હવે પુસ્તકનો જે અંતિમ મુખ્ય ભાગ છે એ ઈસુના મૃત્યુ પછીની ઘટનાઓ અને પુનરુત્થાન પછીના દેખાવો વિશેના ગ્રંથો પર છે. આ ગ્રંથો લખવા પાછળ શું કારણ હશે?
હમી તો આ ગ્રંથોનો મુખ્ય હેતુ ઘણીવાર વધુ વિગતો આપવાનો હતો. જે વાતો બાઇબલમાં ટૂંકમાં હતી એને વિસ્તારવાનો, કેટલાક ધર્મશાસ્ત્રીય પ્રશ્નોના જવાબ આપવાનો, અને વિશ્વાસીઓને વધુ ખાતરી, વધુ દૃઢતા આપવાનો.
કોઈ ઉદાહરણ?
હા, જેમ કે ગોસ્પેલ ઓફ નિકોડેમસ. એ એક્સ ઓફ પિલાટ તરીકે પણ ઓળખાય છે અને બહુ જ પ્રચલિત થયું હતું. એના બે મુખ્ય ભાગ છે. એક ભાગમાં ઈસુની પિલાટ સામેની સુનાવણીની બહુ વિગતવાર, જાણે કે કોર્ટની ટ્રાન્સક્રિપ્ટ હોય એવી રજૂઆત છે.
અચ્છા.
પણ એનો બીજો ભાગ, જેને ડિસેન્સસ એડ ઇન્ફેરોસ કહેવાય છે, એટલે કે નરકમાં ઉતરાણ, એ ખૂબ જ પ્રભાવશાળી બન્યો.
નરકમાં ઉતરાણ, એમાં શું વાત છે?
એમાં વર્ણન છે કે ઈસુએ પોતાના મૃત્યુ અને પુનરુત્થાન વચ્ચેના સમયગાળામાં નરકમાં જઈને ત્યાંના દરવાજા તોડી નાખ્યા, શેતાનને હરાવ્યો, અને જૂના કરારના જે સંતો હતા, આદમ, અબ્રાહમ, મોઝેસ વગેરે, જેઓ ત્યાં કેદ હતા, એ બધાને મુક્ત કરાવ્યા. આ કથાએ એક બહુ મોટા પ્રશ્નનો જવાબ આપ્યો કે ભાઈ, જે લોકો ખ્રિસ્તના જન્મ પહેલાં મૃત્યુ પામ્યા એ સારા લોકોનું શું થયું? આ વિચારે મધ્યયુગની કળા અને સાહિત્ય પર જબરદસ્ત પ્રભાવ પાડ્યો. પેલી ખ્રિસ્તના નરક પર વિજયની કલ્પના અહીંથી બહુ લોકપ્રિય બની.
અને પુનરુત્થાન પછીના સંવાદો વિશે પણ ગ્રંથો છે.
હા, એવા પણ ગ્રંથો છે જેમાં પુનરુત્થિત થયેલા ઈસુ પોતાના શિષ્યો સાથે ઘણો લાંબો સમય ગાળે છે અને બ્રહ્માંડના રહસ્યો, દુનિયાનો અંત ક્યારે આવશે, પાપનું સ્વરૂપ શું છે, આવા બધા ગહન વિષયો પર શિષ્યોના પ્રશ્નોના જવાબ આપે છે.
એટલે એ લોકો વધુ જાણવા માંગતા હતા.
બરાબર. આ ગ્રંથો લોકોની વધુ સ્પષ્ટતા અને સીધું ઈશ્વરીય જ્ઞાન મેળવવાની જે તરસ હતી એ દર્શાવે છે.
તો આ બધા જુદા જુદા પ્રકારના ગ્રંથોની ચર્ચા પરથી પોલ ફોસ્ટર કયા મુખ્ય વિચારો કે થીમ્સ તારવે છે? આખા પુસ્તકમાંથી આપણે શું શીખી શકીએ, એના મુખ્ય મુદ્દા કયા?
હા, કેટલાક બહુ સ્પષ્ટ મુદ્દાઓ ઉભરી આવે છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું, પ્રારંભિક ખ્રિસ્તી ધર્મની અપાર વિવિધતા. એ કોઈ એક જ ઘાટમાં ઢળેલું એકસરખું માળખું નહોતું. જેમ આપણે ભારતમાં જોઈએ છીએ ને, કેટલી બધી ધાર્મિક પરંપરાઓ અને માન્યતાઓ છે. કંઈક એવું જ શરૂઆતના ખ્રિસ્તી ધર્મમાં હતું. વિચારો, માન્યતાઓ અને ગ્રંથોનું એક ધમધમતું બજાર હતું એમ કહી શકાય. યહૂદી ખ્રિસ્તી હતા, નોસ્ટિક હતા, જે પાછળથી મુખ્ય પ્રવાહ બન્યો એ પ્રોટો ઓર્થોડોક્સ હતા. અનેક શાખાઓ હતી. આ એપોક્રિફલ ગોસ્પલ્સ એ વિવિધતાના જીવતા જાગતા પુરાવા છે.
બીજો મુદ્દો પેલી ખાલી જગ્યાઓ પૂરવાનો હતો, ખરું ને?
હા, બરાબર. બીજો મુદ્દો છે વર્ણનાત્મક અને ધર્મશાસ્ત્રીય ખાલી જગ્યાઓ ભરવી. બાઇબલના જે મુખ્ય ગોસ્પેલ્સ હતા એ અમુક બાબતો પર, જેમ કે ઈસુનું બાળપણ કે મેરીનું જીવન, એના પર વધારે કંઈ કહેતા નહોતા. લોકો વધુ જાણવા માંગતા હતા, એટલે આ ગ્રંથોએ ભક્તિ અને કલ્પના આ બંનેનો ઉપયોગ કરીને એ ખાલી જગ્યાઓ પૂરી.
જેમ આપણે ત્યાં પુરાણોમાં દેવી દેવતાઓના જીવનની વધુ વિગતો અને કથાઓ મળે છે, એવું કંઈક?
હા, બહુ સરસ સરખામણી કરી. કંઈક અંશે એવું જ કહી શકાય. જે મૂળ ગ્રંથોમાં નહોતું એની પૂર્તિ કરવા માટે નવી કથાઓ રચાઈ.
અને ત્રીજો મુદ્દો ધર્મશાસ્ત્ર સાથે જોડાયેલો હતો.
બરાબર. ત્રીજું, આ ગ્રંથો ફક્ત મનોરંજન માટે લખાયેલી કાલ્પનિક વાર્તાઓ નથી. એ ગંભીર ધર્મશાસ્ત્રીય સંશોધન પણ છે. એ સમયના લોકો ઈસુ કોણ હતા? માણસ હતા? ભગવાન હતા? બંને હતા? મુક્તિ કેવી રીતે મળે? ફક્ત વિશ્વાસ કરવાથી કે પછી કોઈ ખાસ જ્ઞાન મેળવવાથી કે સારા કર્મો કરવાથી? આવા મોટા પ્રશ્નો સાથે જુદા જુદા સમુદાયો કેવી રીતે મંથન કરી રહ્યા હતા એ આ ગ્રંથોમાં દેખાય છે.
અને ભલે આ ગ્રંથો સાચા ન ગણાય તો પણ એમનું ઐતિહાસિક મૂલ્ય છે.
એ ચોથો મુદ્દો છે, સાચા કે ખોટાથી પર ઐતિહાસિક મૂલ્ય. ફોસ્ટર આ વાત પર બહુ ભાર મૂકે છે કે આ ગ્રંથોનું મૂલ્ય એ વાતમાં નથી કે એ ઈસુના જીવન વિશે કેટલા ટકા તથ્યપૂર્ણ છે, પણ એમનું મૂલ્ય એ વાતમાં છે કે એ લખનારા, વાંચનારા અને એમાં માનનારા લોકો વિશે આપણને શું કહે છે.
એટલે કે એ સમયના સમાજનું પ્રતિબિંબ.
હા, એ સમયના ખ્રિસ્તીઓનું જીવન કેવું હતું, એમની શ્રદ્ધા કેવી હતી, એમની આશાઓ શું હતી, એમને શાનો ડર હતો, આ બધું સમજવા માટે આ ગ્રંથો એક અરીસા જેવા છે. આપણે કોઈપણ જૂના દસ્તાવેજને એના પોતાના સમય અને સંદર્ભમાં જ મૂકીને સમજવો જોઈએ, નહીં કે આજના માપદંડથી.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો હશે જે આખી વાતનો સાર ટૂંકમાં કહી દેતા હોય. ફોસ્ટરના કેટલાક મુખ્ય તારણો શું છે જે યાદ રહી જાય એવા હોય?
હા, ચોક્કસ. ફોસ્ટરના કેટલાક વિચારો બહુ ધારદાર છે. જેમ કે એક બહુ મહત્વનો વિચાર એમનો એ છે કે જેને આપણે પાછળથી ઓર્થોડોક્સી એટલે કે સાચી માન્યતા અને હેરેસી એટલે કે વિધર્મી કે પાખંડી મત કહીએ છીએ, એ હંમેશા સત્ય અને અસત્યની કોઈ નિરપેક્ષ વ્યાખ્યાઓ નહોતી.
તો શું હતું?
ઘણીવાર એ ફક્ત ધર્મશાસ્ત્રીય ચર્ચાઓમાં કોણ જીત્યું અને કોણ હાર્યું એની નિશાની હતી. આપણે જાણીએ છીએ ને કે ઇતિહાસ મોટે ભાગે વિજેતાઓ દ્વારા લખાય છે.
હા, એ તો છે.
પણ એનો અર્થ એ નથી કે જે પક્ષ હારી ગયો એમની પાસે કહેવા જેવું કંઈ નહોતું અથવા એમની વાતમાં કોઈ તથ્ય જ નહોતું.
આ તો ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ઇતિહાસને જોવાની એક આખી નવી દ્રષ્ટિ આપે છે.
બીજો એક એવો જ મહત્વનો વિચાર એ છે કે આ એપોક્રિફલ ગ્રંથો વિશે સાચો સવાલ એ નથી કે શું તે સાચા છે. એ પૂછવું જ કદાચ ખોટું છે.
તો સાચો સવાલ શું છે?
વધુ સારો સવાલ એ છે કે આ ગ્રંથ જેણે એને બનાવ્યો એ સમુદાય વિશે અને એમના ધાર્મિક દૃષ્ટિકોણ વિશે શું કહે છે. એમનું મૂલ્ય એમની ઐતિહાસિક ચોકસાઈમાં એટલું નથી જેટલું પ્રારંભિક ખ્રિસ્તી ધર્મના ઇતિહાસ પર પ્રકાશ પાડવાની એમની ક્ષમતામાં છે.
અને પેલી ભક્તિપૂર્ણ કલ્પનાવાળી વાત?
હા, એ પણ ફોસ્ટર સરસ રીતે સમજાવે છે કે જ્યાં બાઇબલના મુખ્ય ગોસ્પિલ્સ આમ ગૌરવપૂર્ણ મૌન સેવે છે, ખાસ કરીને ઈસુના શરૂઆતના વર્ષો વિશે, ત્યાં આ એપોક્રિફલ ગ્રંથો ભક્તિપૂર્ણ અને ઘણીવાર જંગલી કલ્પના વડે એ ખાલીપો પૂરે છે. અને આ કલ્પના એ શ્રદ્ધાનો અભાવ નહોતી, પણ કદાચ શ્રદ્ધાને વધુ ઊંડી, વધુ વ્યક્તિગત અને વધુ, શું કહેવાય, જીવંત બનાવવાનો એક પ્રયાસ હતો. લોકો ઈસુ અને એમની વાર્તા સાથે વધુ સારી રીતે જોડાવા માંગતા હતા.
ભલે આ પુસ્તક પ્રાચીન ગ્રંથો વિશે હોય, પણ શું એ આજના જીવન માટે પણ કોઈ રીતે ઉપયોગી થઈ શકે? એમાંથી કંઈ શીખવા જેવું ખરું?
અરે ચોક્કસપણે. મને તો લાગે છે કે એના ઘણા પાઠ આજના સમય માટે પણ એટલા જ, કદાચ વધારે પ્રસ્તુત છે. પહેલું અને કદાચ સૌથી મહત્વનું, સ્ત્રોત વિવેચન અને મીડિયા સાક્ષરતા.
એ કઈ રીતે?
જુઓ, આ એપોક્રિફલ ગોસ્પેલ્સની આખી વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ માહિતી સામે આવે તો એને એમ જ સ્વીકારી ન લેવી. પૂછવું જોઈએ, આ કોણે લખ્યું, કોના માટે લખ્યું, શા માટે લખ્યું, એમનો કોઈ પોતાનો એજન્ડા હતો, શા માટે આ જ વાત ટકી રહી અને બીજી નહીં, તો પૂછવા જ જોઈએ.
આ તો ખૂબ જ સાચી વાત કહીએ. બીજું શું શીખી શકીએ?
બીજું, ધાર્મિક વિવિધતા અને સહિષ્ણુતા. આ પુસ્તક સ્પષ્ટ બતાવે છે કે ખ્રિસ્તી ધર્મ જેવો મોટો અને પ્રભાવશાળી ધર્મ પણ એની શરૂઆતમાં કેટલો બધો વૈવિધ્યસભર હતો. એક જ મત નહોતો. આ સમજ આપણને આપણા પોતાના સમાજમાં અને દુનિયાભરમાં જે ધાર્મિક વિવિધતા છે એના પ્રત્યે વધુ સહિષ્ણુ અને વધુ આદરપૂર્ણ બનવામાં મદદ કરી શકે છે. એ સ્વીકારવું કે આપણી જે રીત છે એ જ એકમાત્ર સાચી રીત નથી હોતી, બીજાના મતને પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અને વાર્તા કહેવાની શક્તિ વિશે પણ કંઈક કહી શકાય?
હા, બિલકુલ. ત્રીજું, વાર્તા કહેવાની શક્તિની કદર. આ ગ્રંથો એનું ઉત્તમ ઉદાહરણ છે. વાર્તાઓ કેવી રીતે આપણી માન્યતાઓને ઘડે છે, સમુદાયોને એક તાંતણે બાંધે છે અને જીવનના જે મોટા ગહન પ્રશ્નો છે એના જવાબ શોધવામાં મદદ કરે છે. પૂરી કરવા માટે ક્યારેક દિલાસો આપવા, ક્યારેક પ્રેરણા આપવા, ક્યારેક કોઈ સિદ્ધાંતને યોગ્ય ઠેરવવા કેવી રીતે રચાઈ હતી, આ સમજ આપણને આપણી પોતાની પરંપરાઓની વાર્તાઓ અને બીજાની વાર્તાઓ બંનેની વધુ ઊંડી કદર કરતા શીખવે છે.
અને છેલ્લે, આ પુસ્તક વાંચ્યા પછી બાઇબલને જોવાની દ્રષ્ટિ પણ કંઈક બદલાઈ શકે.
ચોક્કસ. ચોથો મુદ્દો એ જ છે, તે નવા કરારની વધુ ઊંડી અને સંદર્ભિત સમજ આપે છે. જે ગ્રંથો કેનનની બહાર રહી ગયા એમના વિશે જાણવાથી જે ગ્રંથો અંદર સ્થાન પામ્યા છે એમનું મહત્વ અને એમની પસંદગી પાછળના કારણો વધુ સ્પષ્ટ થાય છે. બાઇબલ કોઈ શૂન્યાવકાશમાં નથી રચાયું. એ કોઈ આકાશમાંથી ટપકેલું પુસ્તક નથી, પણ એક ચોક્કસ ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં લાંબા સમય સુધી ચાલેલી વાતચીત, ચર્ચા અને આખરે થયેલી પસંદગીનું પરિણામ છે. આ સમજ બાઇબલ પ્રત્યેના આપણા અભિગમને વધુ, શું કહેવાય, પરિપક્વ બનાવે છે.
આ આખી ચર્ચા ખરેખર ખૂબ જ રસપ્રદ અને આંખો ખોલનારી રહી. મારા માટે તો સૌથી વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે શરૂઆતનો ખ્રિસ્તી ધર્મ ખરેખર કેટલો બધો વૈવિધ્યસભર હતો, અને પેલી ગોસ્પેલ ઓફ પીટરમાં બોલતા ક્રોસ જેવી કલ્પનાઓ ખરેખર અદ્ભુત અને વિચિત્ર લાગે છે. એ સમયની દુનિયા અને લોકોની વિચારસરણી કેટલી અલગ હશે.
અને મારા માટે આ પુસ્તક ફરી એકવાર એ વાતને ઉજાગર કરે છે કે ઇતિહાસ હંમેશા જટિલ હોય છે. એ કાળો અને સફેદ નથી હોતો, પણ એમાં ઘણા બધા ગ્રે શેડ્સ હોય છે. આ એપોક્રિફિલ ગ્રંથો ફક્ત જૂના ધૂળ ખાતા લખાણો નથી, પણ એ માનવ સ્વભાવની જે શાશ્વત શોધ છે, અર્થની, સમજૂતીની, જોડાણની, એનું પ્રતિબિંબ છે. મનુષ્ય હંમેશા ઊંઘા પ્રશ્નો સાથે ઝૂમઝૂતો રહ્યો છે, અને એને સમજવા માટે, એના જવાબો શોધવા માટે એ કથાઓ અને વાર્તાઓનો સહારો લેતો આવ્યો છે. આ ગ્રંથો આપણને એ યાદ અપાવે છે કે શ્રદ્ધા અને શંકા, પરંપરા અને નવીનતા, સ્વીકાર અને અસ્વીકાર, આ બધું હંમેશા સાથે સાથે ચાલતું આવ્યું છે.
સાચી વાત.
અને કદાચ એ આપણને એ પૂછવા પણ પ્રેરે છે કે આપણે આજે આપણા સમયમાં આપણી પોતાની એપોક્રિફલ વાર્તાઓ કેવી રીતે રચી રહ્યા છીએ, કઈ વાતોને આપણે મહત્વ આપીએ છીએ અને કઈ વાતોને હાંસિયામાં ધકેલી દઈએ છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.